તારીખ 17/10/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 203 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 160
ચાલતા ઉદયમાં પરિણામ કરીને બરોબર આમ તો જીવનો જ્યાં પૂરતા પોતાનું પ્રયોજન ભાષે છે માલુમ પડે છે ત્યાં પણ એનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. અને જ્યાં જ્યાં જે જે કાર્ય કરવાનો માવરો છે પ્રેક્ટિસ છે ત્યાં પણ ઉપયોગ સૂક્ષ્મ થઈને પ્રવર્તે છે. એટલે એ જાતનો ઉપયોગ ત્યાં સૂક્ષ્મ કાર્યો પ્રવર્તો ઉપયોગ ઉદયના કાર્યોમાં અથવા બાહ્ય પ્રયોજનમાં જે ઉપયોગ સૂક્ષ્મતાથી પ્રવર્તે છે તે ઉપયોગ અંતર કાર્યમાં સ્થૂળ થઈ જાય છે. કેમ કે બહારના વિભાવનો રસ છે અને બહારના કાર્યોમાં અથવા બહારના પદાર્થોમાં સુખ બુદ્ધિ છે એટલે ઉપયોગ સ્થૂળ થાય છે. પોતાનું સ્વકાર્ય કરવા માટે ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. એ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. અનેક પ્રકારના સૂક્ષ્મ બુદ્ધિના કાર્યો કરવાવાળા જીવો મનુષ્ય પોતપોતાના કાર્યમાં પોતપોતાના વિષયમાં પોતપોતાના ક્ષેત્રમાં નિપુણ હોય છે, એક્સપર્ટ હોય છે. ડાક્ટર છે, મગજનું ઓપરેશન કરનારા હોય, ઝીણામાં ઝીણી નસનું ઝીણામાં ઝીણું કાર્ય કરીને આંખના ઓપરેશન કોઈ ઝીણું અવયવ છે, સૂક્ષ્મ અવયવ છે, એમાં પણ એની અંદરના અવયવ છે તો એથી જ નાખે. પડદો ચોંટી ગયો છે અને સુખાડવો છે પણ છતાં ત્યાં બીજે ઈજા થવી જોઈએ. અને બીજે ઈજા થાય તો જોવાનું બંધ થઈ જાય. જીણામાં જીણું કાર્ય એમ કરે, બહુ કાળજીથી કરે, સૂક્ષ્મ ઉપયોગથી કરે, પણ જે ઉદયના કાર્યમાં તીવ્ર રસ લઈને કાર્ય કરે છે એ આત્માના વિષયમાં એનો ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. અથવા જેણે પોતાના ઉદયમાં ઘણો રસ લીધો છે એ આત્મકાર્યનો વિષય તેનો ઉપયોગ એવો સ્થૂળપણે પ્રવર્તે છે કે જાણે કામ કરી શકતો
નથી.
એવું તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. મોટા મોટા શ્રીમંત લોકો અનેક પ્રકારના ઉદ્યોગો ચલાવતા હોય છે, એમાં એના ટેકનિશિયનો સાથે, એના અર્થશાસ્ત્રીઓ સાથે, એના વકીલો સાથે, એના મેનેજરો અને કામ કરનારા અનેક માણસો સાથે તેમાંથી કામ લેતા જોવામાં આવે છે. બુદ્ધિ તો ઘણી સૂક્ષ્મ રીતે કામ કરે છે, કોની સાથે કેમ કરવું, કોની સાથે કેમ વાત કરવી, કોની સાથે કેમ વર્તવું. એક માણસને અનેક જાતના જુદા જુદા પ્રકારના કાર્યો ઉદ્યોગો હોય છે, ઉદ્યોગો હોય છે. એવું નથી કે એક સરખું બધું કામ કરે, વિભિન્ન પ્રકારના ઉદ્યોગો હોય, વિભિન્ન પ્રકારના વેપાર હોય, વિભિન્ન પ્રકારના કાર્યો હોય. ત્યાં જે રસ લે છે એ આની અંદર જ્ઞાન કામ કરતું નથી, એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. એમ કેમ અહીંયા કેમ સ્થૂળ ઉપયોગ છે, ત્યાં તો બધું આવડે છે, બુદ્ધિ નથી, ઉપયોગની સૂક્ષ્મતા નથી, એવું તો કાંઈ નથી. ત્યાં તો સીધી રીતે નહીં પણ આડકતરી રીતે પાઈનો માર પડતો હોય તો એમ કે ભાઈ આ તો લાખની પાન છે, પાઈ નથી જતી પણ
લાખની પાન,
લાખની પાન છે. પેલા પાઈની પાન થતી હતી રૂપિયા આનાને, પાવલીની પાન, આનાની પાન અને પૈસાની પાન, પાન પાનમાં લખાતા હતા આંકડા પહેલા. ભાઈ આ તો લાખની પાન છે, એક પાન નથી જતી પણ લાખ પાન હોઈ જશે. ત્યાં સૂક્ષ્મતાથી કામ કરે છે એનો અર્થ શું છે કે ઉદગળ આશ્રિત જેટલા પરિણામનો રસ છે એ પ્રકારમાં આગળ વધેલો જીવ, એ દિશામાં આગળ વધેલો જીવ ચૈતન્ય રસની દિશામાં, ચૈતન્યની દિશામાં રસ લઈ શકતો નથી. વિરુદ્ધ રસ છે ને, પ્રયોજન છે એટલે સૂક્ષ્મતા આવે જ, કેમ કે સમની પંચેન્દ્રિયમાં એ શક્તિ છે, એ જ પણ કામ કરી શકે છે. એનું શું કારણ છે કે ઉપયોગમાં એને સૂક્ષ્મતા આવવાની શક્તિ છે. પણ જેમ અહીંયા કહ્યું કે આ બધે સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે, જ્યાં જ્યાં તારા તારા ઉદયના કાર્યો છે ત્યાં જે ઉપયોગ પ્રવર્તી રહ્યો છે એ અંદરના કાર્ય માટે એની સ્થૂળતાવાળો ઉપયોગ છે.
બરોબર,
અહીંયા સૂક્ષ્મતા બીજી રીતે આવે છે. ઓછી બુદ્ધિ વાળાને, ઉછા ઉઘાડ વાળાને, કિરિયન્સને પણ સૂક્ષ્મતા આવે છે. અને સૂક્ષ્મતા આવે છે ત્યારે એ પોતાની વ્યાપકતા પકડી શકે છે. વ્યાપકતા પકડે છે ત્યારે એને જ્ઞાનમાં વ્યાપનું છે મારું અને રાગમાં મારું વ્યાપતું નથી, પછી રાગના વિષયમાં વ્યાપતું તો પ્રશ્ન રહેતો નથી. શરીર પણ રાગનો વિષય છે, દેહ પણ રાગનો વિષય છે. જો રાગમાં વ્યાપતો નથી તો રાગના વિષયરૂપ દેહાદિ બાહ્ય પદાર્થમાં વ્યાપતું તો થતું જ નથી. એ રીતે પોતાની વ્યાપકતા છે એની સૂક્ષ્મતામાં પકડાય છે ત્યારે એ વ્યાપકતાથી પોતાની ભિન્નતા એને વ્યાપકપણે લાગે છે, માલુમ પડે છે. ભિન્નતા માલુમ પડે છે એટલે પોતા સિવાય અન્ય દ્રવ્ય ભાવમાં એને મમત્વ થતું નથી. જ્યાં મમત્વ નથી ત્યાં મુખ્યતા નથી. મુખ્યતા તો ત્યાં જ હોય કે જ્યાં પોતાપણ હોય ત્યાં. એટલે જ્યાં એ ઉપયોગ મહત્વપણે પ્રવર્તી રહ્યો છે તે બધેથી ઉઠાવીને એ સ્થૂળ ઉપયોગ છે. કારણ ભલે ગમે એટલા સૂક્ષ્મ બુદ્ધિના કાર્યો થતા હોય તો પણ નિજહિત માટે એ સ્થૂળ ઉપયોગ છે. નીચે વધારે દ્રષ્ટાંત શાસ્ત્રનો અધ્યયન, તત્વજ્ઞાનનો વિષય તો હિત રહિત આત્માના હિત રહિતનું પ્રકરણ છે. તત્વજ્ઞાન માટે મુખ્ય વાત શું છે કે આત્માનું હિત કેમ થાય અને આત્માનું અહિત કેમ થાય. એવું સૂક્ષ્મ શક્તિને લીધે બુદ્ધિગમ્ય થાય તો પણ પ્રસંગે ઉદય પોતાને પ્રવર્તન પરિણામમાં સ્થૂળતા હોય છે ત્યાં એને હિત રહિતનો ખ્યાલ આવતો નથી. બુદ્ધિથી ખ્યાલ આવે, વ્યાખ્યા સમજાય, છતાં પરિણામમાં ના સમજાય. એનું કારણ તો ઉપયોગ સ્થૂળ છે, ઉપયોગ સૂક્ષ્મ ત્યાં થયો નથી. એટલે એ બધેથી ઉપયોગને ઉઠાવીને અથવા તે બધેથી રસ ઉઠાવીને ઉપયોગ ઉઠાવીને એટલે રસ ઉઠાવીને ખૂબ જ ધીરો થઈ દ્રવ્યની પકડ ઉપરપણની વાત કરી છેલ્લી રીતે ખૂબ ધીરો થઈ એટલે ધીરો થઈ નથી લેતા અત્યંત ધીરો થયો દ્રવ્યનું તળિયું લે અથવા દ્રવ્યની પકડ અથવા દ્રવ્યનું સ્વદ્રવ્યનું ગ્રહણ કર
ખૂબ ધીરો થઈ ગયો
ખૂબ ધીરો થઈ અવ્યક્ત સ્વરૂપ છે અવ્યક્ત દ્રવ્ય
અવ્યક્ત છે
ત્યાં સુધી એ વાંચે છે જે કહેવા ધારે છે એ વાંચે દ્રવ્ય એટલે તો વાંચે એ છે ત્યાં સુધી ઉપયોગની યોજવા માટે એને ઘણા ધીરા થઈને અંતર્મુખ થવાનું બને છે એની વિચારધારામાં પણ ધીરું થવું પડે છે પરિણામમાં તો ખૂબ ધીરું થવું પડે છે વિશેષણ લગાવ્યું ને ખૂબ ધીરો
ખૂબ ધીરો
સ્વદ્રવ્યની અંતર્મુખ ચિત્તની વિચારધારામાં પણ ઘણી ચંચળતા ઘટે અને ધીરો થાય તો એને વિષય કંઈક ભાષે લક્ષમાં આવે લક્ષમાં લેવા માટે વિચારના વિકલ્પના કાળમાં પણ એટલી ધીરે જોઈએ છે સ્વદ્રવ્યનું સાક્ષાત ગ્રહણ કરવા માટે તો એને ઘણી ધીરે હોય ત્યારે એનું અંતર્મુખ પણ થાય છે
પૂરી
લગનથી સાવધાની છે સાવધાની છે સ્વકાર્યમાં જેની સાવધાની છે બે ભાવ બાજુ બાજુમાં છે જ્ઞાન અને રાગ રાગને છોડી દે છે જ્ઞાનમાં પણ જે સ્વભાવ છે એનું ગ્રહણ છે જ્ઞાનમાં પણ પર્યાય તત્વનું પર્યાય તણાનું પર્યાયત્વનું કોઈ ગ્રહણ નિત્ય સ્થિર જે સ્વભાવ છે જ્ઞાનમાં જઈને એનું ગ્રહણ કરે છે એ ધારું ચાલે આવે છે એમાં સ્વભાવનું ગ્રહણ કરે છે પર્યાયત્વનું ગ્રહણ એમાં હતું અનાદિથી પર્યાય માત્ર તમે પોતાને પોતાના સ્વરૂપને અવધારતો જે પર્યાય દ્રષ્ટિ પર્યાય નોંધ પર સમય છે એમાં તમને થાય છે એ પ્રશ્ન માત્ર સ્વભાવને ગ્રહણ કરે છે એવું જે સ્વભાવ માત્રનું ગ્રહણ એ અત્યંત અંદરમાં ધીરો થઈને કરે છે ખૂબ ધીરો ચોક્કસતા તો છે પોતાના વિષયમાં ચોક્કસતા છે સાવધાની છે વસ્તુ જે પદાર્થ છે સ્વભાવ છે એ સ્થિર છે ઉત્પાદન તત્વ તો નથી સ્થિર તત્વ છે અને શાંત તત્વ છે એવો જ સદ્ર સ્વભાવ ધારણ કરે છે બિલકુલ એવો જ સદ્રભાવ ધારણ કરે છે ત્યારે જીવન કર્મ થાય છે બધેથી ઉઠાવીને એમ કીધું છે
ઉપયોગને બધેથી ઉઠાવીને
ઉપયોગને બધેથી ઉઠાવીને ક્યાંય મારું પ્રયોજન નથી, અનંતકાળમાં એક ક્ષણ પણ ઉપયોગ અંતર માં આવ્યો નથી, અંદર માં આવ્યો જ નથી, અને અંદર ની અંતર્મુખ ની દિશા જ પકડી નથી. કેમ એમ છે? એવું શા માટે? એને બહારમાં જે કાંઈ અધિકાર લાગી છે, બહારમાં વિશેષતા લાગી છે, બહારમાં પ્રયોજન ભાષ્યું છે, બહારમાં ઠીક પણ ઇષ્ટ પણ સુખ બુદ્ધિ રસ બુદ્ધિ જે કાંઈ જેટલા પ્રકારના એવા એવા પ્રકારના જે કાંઈ ભાવો છે, પરિણામ છે, એ બધા પરિણામ ઉપયોગને બહારની દિશા છૂટવા દેતો નથી. બહારની બહાર વિષયો બદલાય છે, પણ ઉપયોગ બહાર ને બહાર રહે છે. તે ઉપયોગ બહાર જતા આત્માનું એ હિતકર પરિણામ છે એવું જ્યાં સુધી ભાષ્યમાન થતું નથી, ત્યાં સુધી એ ઉપયોગમાં જે નિરસતા આવવી જોઈએ, જે ઉપેક્ષા અને ઉદાસીનતા ઊભી થવી જોઈએ, એ થઈ શકતી નથી. એટલે બહાર ને બહાર થોડું થઈ ગયો છે, કેમ કે ત્યાં હિત અહિતપણાનો વિવેક થતો નથી. આમ તો થોડોક તો વ્યવહારમાં એનો શબ્દ પ્રયોગ છે, આદિવાસીને ઉપયોગમાં સાસરો ઉતારો થતો હોય તો એને એમ કે બધું ધીરો થાય, કેમ કે ત્યાં નથી, અવ્યવસ્થિત થાય છે.
બરોબર, અવ્યવસ્થિત થાય,
જેટલો બહારનો આવેગ હોય છે એટલી મટી અવ્યવસ્થિત થાય. પછી જેને ઘણા વિકલ્પો થાય છે, પછી ચાહે તત્વજ્ઞાનના વિકલ્પ હોય, ના કાર્યોથી હોય, પણ જેને વિકલ્પનો હમળ ઘણો ઉત્પન્ન થાય છે એને પણ અધીરજ કહેવામાં આવે છે.
એટલે ધીરો થાય એમ કીધું,
મતિને વ્યવસ્થિત કરીને તો બહિર્મુખ વેગમાં પડ્યો છે એના પરિણામને ચંચળ પરિણામ કહેવામાં આવે છે, અને અંતર્મુખ એ પણ વેગ છે, એમાં પણ તુષાર છે અને વેગ છે, છતાં વેગ હોવા છતાં એ પરિણામને નિશ્ચંચળ અને ધીરજ વાળા પરિણામ કહેવામાં આવે છે. તૂરું અજવાળું ન હોય, આછું પાતળું અજવાળું હોય, અને સ્વયના નાકામાં દોરો પરોગો હોય તો ઉપયોગને બરાબર ત્યાં લગાવવો પડે કે ન
લગાવવો પડે? લગાવવો પડે.
ભલે આ ચક્ષુ દર્શનનો ઉપયોગ છે, ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ છે, પણ અજવાળું પૂરું ન હોય અને સૂક્ષ્મ છે જ્યાં દોરો પડવો છે, નાખું સૂક્ષ્મ છે, તો એનો ઉપયોગને એકદમ રોકવો પડે છે,
રોકવો પડે, સૂક્ષ્મ કરે.
એમ અહીંયા કહે છે કે સ્વદ્રવ એ પ્રયોજન ભૂત કરતો, જે સ્વભાવે કરીને સૂક્ષ્માથી સૂક્ષ્મ છે.
બરોબર, સૂક્ષ્માથી સૂક્ષ્મ
એવું જે સ્વદ્રવ છે પેલું તો હજી ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગમાં આવે છે, તો પણ ત્યાં ઉપયોગ ચંચળ રાખે તો કામ ન થાય. આ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, દ્રવ સ્વદ્રવ છે, તેને દ્રવનો ગુણનો પર્યાયનો ભેદ લાગુ પડતો નથી. દ્રવગુણ પર્યાયમાં વ્યાપ્ત હોવા છતાં દ્રવગુણ પર્યાયનો ભેદ લાગુ પડતો નથી. એવું જે નિર્ભય તત્વ છે અને પર્યાયનું પ્રગટ પણ નહીં હોવાથી જે અપ્રગટ અને અવ્યક્ત કહેવાય છે, છતાં સ્વરૂપે કરી પ્રગટ અને વ્યક્ત કહેવાય છે, તે વિશેષણ જેને લાગુ પડે એમાં એને એનું સ્વ પણ ગ્રહણ કરવું છે. એ સ્વપણે છે અને સ્વપણે ગ્રહણ કરવું છે, પણ સ્વપણે છે અને સ્વપણે ભાષા વિના એનું ગ્રહણ થતું નથી. અને જ્યારે એમ થાય છે ત્યારે ઉપયોગ ધીરો થાય છે. વસ્તુ શાંત છે, નિશ્ચંચળ વસ્તુ છે, તો એવો સદ્રશ ભાવ સ્વપણો એમાં આવતા એવો સદ્રશ ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે ક્યાંય ઉપયોગ બહાર રહેવાનો નથી. બધેથી નિરસ થયેલો ઉપયોગ તમામ જગ્યાએથી પાછો વળીને, સમસ્ત સ્થાનેથી આખા જગતથી પાછો વળીને
બધેથી ઉઠાવી,
બધેથી ઉઠી ગયો છે. ખૂબ જ ધીરો થઈને દ્રવ્યનું પકડ, સ્વદ્રવ્યનું ગ્રહણ કરે.
ગુરુદેવશ્રી કહેતા ને એક ચક્કર આમ મારે અને આ ઊંધું મારવું હોય તો એક બધું ઉભો રહેવો પડે, એ લાગુ પડે.
બીજો પ્રકાર ત્યાં અપેક્ષા બીજી છે. હાજી કે તારો વેગ ઘણો છે મૂળ દિશામાં, સૌ દિશામાં વેગ આવવા માટે એક વાર ઉભારવાનો હું પ્રયત્ન કરીશ.
હાજી
તારો તો ચક્કર છે એ ધીરા પડી જશે.
બરોબર,
એકદમ ફરતો હોય
વેગ ધીરો પડે,
એકદમ જો ભરાવા જાય તો પડે
પડે
તો હેઠ જ પડે. એકદમ ફરતો હોય અને હાવ ભરાઈ જાય
તો પડે
તો પડે હેઠ. ઉભારવાનો પ્રયત્ન કરે તો એનો જે એકદમ ફરતો હતો એ ધીરો થાય, પછી ઉભો રહી પછી ઊંધી દિશા. તો
બરોબર
એમ એનો ક્રમ છે.
બરોબર,
શું છે પરિણામમાં એટલો જે ક્રમ ઉભો થાય છે અમુક ગુણોના પરિણામમાં, શ્રદ્ધામાં એવો ક્રમ પાછો ઉભો નથી થતો. રસ ગળે છે પૂર્વ ભૂમિકામાં, દર્શન ભૂમિનો રસ ગળે છે, મુખ્યાત મંદ થાય છે. પણ મુખ્યાત મંદ અન્યથા પ્રકારે તો અનેક વાર થયો છે. સ્વરૂપ નિશ્ચયમાં આવીને કોઈ વાર થયું નથી, મુક્તામાં આવીને કોઈ વાર થયું નથી. ક્યારે બંધ હોય કે ન થતું હોય એવું તો બની શકે, ચાલુ જ છે. કાં આવ્યું ને કાં સ્વગ્રહની પકડ, વર્ણ નહીં, ગંધ નહીં, રસ નહીં, દ્રવ્યેન્દ્રિય પણ નહીં અને ભાવેન્દ્રિય પણ દ્રવનું સ્વરૂપ
નથી.
દ્રવનું સ્વરૂપ નથી એટલે મારું સ્વરૂપ નથી.
બરોબર, મારું સ્વરૂપ નથી.
બુદ્ધિગોચર વિષય સ્થૂળ અને સમજાયો લાગે છે કે બરાબર અનંગ નહીં, તો રંગ દ્રવ્યનું સ્વરૂપ નથી એટલે શું લેવું છે કે કોઈ પણ વર્ણ છે તે હું નહીં. દ્રવ્યનું સ્વરૂપ નથી એટલે હું નહીં, તેથી મને ઇષ્ટ અનિષ્ટ નહીં.
બરોબર,
એ જીવન સ્થૂળપણે નથી વિચારતો કે હું વર્ણ નહીં, પણ શરીરમાં દેહાત્મક બુદ્ધિ છે તો એને એમ લાગે છે કે આવો રંગ મને સારો છે, આવો રંગ મને સારો નથી. કપડાં પહેરે છે એની શોભા છે ને દેહાત્મક બુદ્ધિ છે, આ રંગ મને સારો લાગે છે, આ રંગ મને સારો લાગતો નથી, તો એમાં હું વર્ણ છું એવું પરિણામ
આવી ગયું. એ
કેવું પરિણામ છે?
દેહાત્મક
ભાષા એને કહીએ તો હું રંગી છું એમ થઈ ગયો.
બરોબર,
કાળામાંથી ધોળો થાય છે ને, ધોળો થાય બરાબર
થઈ ગયો, રંગવાળો
પોતે રંગવાળો થઈ ગયો. હિન્દુ રંગ નહીં, એમાં ક્યાં કે કોઈ પણ વર્ણ છે એ જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે, અને જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે એ જ્ઞાનની સ્વચ્છતાને કારણે છે. જે કોઈ વર્ણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એ જ્ઞાનની સ્વચ્છતા છે. તો તને જ્ઞેયનું ગ્રહણ થાય છે અને જ્ઞાનની સ્વચ્છતા એટલે કે જ્ઞાન, જ્ઞાનની સ્વચ્છતા એટલે કે જ્ઞાનનું ગ્રહણ થતું
નથી.
પોતાને ભૂલીને કર્મે વળગ્યો, એટલો વળગ્યો કે અભેદ ભાવે વળગ્યો. અભેદ થઈ શકતો નથી પણ અભેદ ભાવે વળગ્યો. એ જ એને અનંતાનંદ મંદિર અને દર્શન મૂળનું પ્રતિબંધ છે. એ જ એને બંધ છે,
બરોબર.
એ જ સાક્ષાત બંધ તત્વનું સ્વરૂપ છે. સ્પર્શ ની એ બધા લઈ લેવા, અને શબ્દ ભાન નહી, સ્પર્શ શબ્દ એ બધા આમાં આવી ગયા, આજુમાં બધા આવી જાય. તો જે જે પાંચ ઇન્દ્રિયના વિષયો જ્ઞેયરૂપ થાય છે, જ્યારે જ્યારે જ્ઞેયરૂપ થાય છે ત્યારે ત્યારે એને જ્ઞાનની સ્વચ્છતા ગ્રહણ થાય છે કે તે તે પદાર્થોનું ગ્રહણ થાય છે. અહીંથી ભેદ જ્ઞાન થાય,
બરોબર.
પૂર્વકર્મના ઉદયને લઈને પાંચે ઇન્દ્રિયોના વિષયો આત્માની સમક્ષ ઉદયના એવા વિના રહેવાના નથી. આ તો અનિવાર્ય એને કારણે છે, જે આવે છે તે
એને કારણે,
એને કારણે છે. ગુરુદેવ છે કે આ દેહ છે એ તારે લઈને નથી રહ્યો, તારે લઈને થયો નથી, તારે લઈને રહ્યો નથી, તારે લઈને રહેવાનો
નથી,
તારો થઈને રહ્યો નથી, તારે લઈને નથી ને તારો થઈને રહ્યો
નથી.
એનો અર્થ શું છે કે પૂર્વકર્મ અનુસાર બાહ્ય ઉદ્યોગોનો સંયોગ યોગ છે, સંયોગ પણ છે અને
વિયોગ
પણ છે. એ બધું પૂર્વકર્મ અનુસાર છે. જ્ઞાનમાં તને જણાય છે એ જ્ઞાનની સ્વચ્છતાનું માત્ર કારણ છે, અને બીજું કોઈ કારણ
નથી.
જ્ઞાનની સ્વચ્છતા સિવાય એમાં બીજું કોઈ કારણ
નથી.
તો સ્વચ્છતાનું ગ્રહણ થવાને જો સ્વચ્છતાનું ગ્રહણ થાય તો એનું ભિન્ન પણ ઉભા છે. જો જ્ઞાન સ્વચ્છતા એ કરીને ગ્રહણ ન થાય તો એનું ભિન્ન પણ ઉભા છે
નહીં.
ભિન્ન પણ ન ભાષે તો ભિન્ન એવા પદાર્થના પણ પોતાની વ્યાપી વ્યાપકતાનો મીઠા અભ્યાસ થયા વિના જ્ઞાન વ્યાપો છે, અથવા એ પદાર્થ મારામાં વ્યાપો છે. જેમ કે જો પણ મોરસ જાણે સાકર ઓગળીને એનો રસ આત્મામાં વ્યાપી જતો હોય એવું મને લાગે છે.
પડ્યો નથી સાકર આત્માને, ખરેખર તો
આત્મા સ્પર્શ પણ નથી, પણ કડવો રસ, ગયો રસ, ખાટો રસ, તીવ્ર રસ છે. જાણે કે એ રસ વ્યાપી જતા હોય આત્મામાં એવો એને આભાસ થાય છે. આભાસ ક્યાં સુધી થાય છે કે સ્વચ્છતા એ કરીને અને વ્યાપી વ્યાપકતા એ કરીને પોતાના ભિન્ન જ્ઞાનનો અનુભવ કરતો નથી. ત્યાં છે તો ભિન્ન જ, પણ ભિન્ન છે એને ભિન્ન પણ અનુભવ કરતો
નથી.
કે નહીં 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 એમ જે કહ્યું, વર્ણ નહીં, ગંધ નહીં, રસ નહીં, એમાં એ નહીં, એ નહીં, એમાં એનું વ્યાપક વ્યાપક પણ જે છે એમાં હું વ્યાપતો
નથી,
એનાથી હું ભિન્ન છું. માત્ર સ્વચ્છતા એ કરીને એ જ્ઞાનની અંદર ઝળકે છે તો પણ જ્ઞાનની અંદર એનો પ્રવેશ નથી. જ્ઞાનમાં માત્ર જ્ઞાન જ છે, સિવાય જ્ઞાનમાં બીજા કોઈનો પ્રવેશ થવાનો અવકાશ પણ નથી. અનવકાશ પણ એ જ્ઞાન તો જ્ઞાન માત્ર પણ જ સદાય રહે છે. દ્રવેન્દ્રિય એટલે શરીરના અવયવો આંખથી મને દેખાય છે એ વાત ભૂલી જવા દેવી છે,
બરોબર,
અથવા એના ઉપર ચોકડી મૂકવા દેવું
છે.
દેખાતું બંધ થાય તો મુશ્કેલી થાય કે ન થાય? ન થાય.
આખી દેખાતું નથી, દેખાય છે જ્ઞાન થી.
દેખાતું બંધ થાય છે એમાં આંખનું કારણ નથી, પણ જ્ઞાન ના પરિણામનું તે પ્રકારના પરિણામનું કારણ છે.
બરોબર.
આંખથી દેખાતું હોય તો સિદ્ધ પરમાત્માને કાંઈ દેખાય
નહીં,
કેમ કે એમની આંખ જ નથી. દુકાનો કેમના જ્ઞાનમાં દેખાય? પણ આંખથી દેખાતું નથી. પણ આંખ ગઈ એટલે મારું દેખાવાનું જોયું એમ આંખને વળગેલો છે, દ્રવ્યેન્દ્રિયને હું પણ વળગેલો છે, ખરેખર એમ નથી. દેખાવાનું ગયું એ જીવની જે પર્યાય છે એ જીવને કારણે થઈ છે, આંખને કારણે
નહીં.
ઘણા એવા માણસો છે આંખમાં બધું બરાબર હોય દેખાય નહીં,
બરોબર,
કાનમાં બધું બરાબર હોય એમ પિતામાં કઈ ખામી નથી દેખાતી, કઈ તમને નથી સંભળાતું એ વાત. આ વાત ક્યાં ગરબડ છે કે ખબર પડતી નથી એમ કે, કેમ કે એ તો મર્યાદિત જ્ઞાનનો, તબીબી વિજ્ઞાનનો એ તો મર્યાદિત વિષય છે. પણ જે કાંઈ જીવના પરિણામ થાય છે એ તો જીવની યોગ્યતાને લઈને થાય છે,
બરોબર.
અને જે કાંઈ ઇન્દ્રિય દ્વારા દ્રવ્યેન્દ્રિય દ્વારા જે કોઈ પ્રવર્તન થાય છે એ કોઈ અંતર્મુખ પણ નથી જીવન, એ તો બહારનો જ ઉપયોગ છે. અને દ્રવ્યેન્દ્રિય દ્વારા તો ઉપયોગ બહાર જ જાય છે. એટલે કોઈ દ્રવ્યેન્દ્રિયનો આત્મકાર્ય માટે સદુપયોગ છે એમ હરગીજ
નથી,
બિલકુલ નથી. પણ આ કોઈ તો શાસ્ત્ર વંચાયેલો આંખ હોય તો પુસ્તક શાસ્ત્ર વંચાય ને, અને કાન હોય તો સત્શ્રવણ થાય, નહીં તો સત્શ્રવણ થવું બંધ થઈ જાય. તો એ ઇન્દ્રિયનો ઉપયોગ ખરો તો નહીં આત્મકાર્યમાં કાર્ય માટે, તો બિલકુલ નહીં,
બિલકુલ નહીં.
એ પણ આત્મકાર્ય માટે ઉપયોગ, આત્મકાર્ય માટે તો અતિન્દ્રિય ઉપયોગ કામ કરે છે. ઇન્દ્રિય પ્રત્યેનો ઉપયોગ આત્મકાર્ય માટે કામ કરી શકતો
નથી,
એ પણ બહારનું જ કાર્ય છે. એ પણ બહાર ઉપયોગ સ્થૂળ થઈ રહ્યો છે. શાસ્ત્રમાં પણ ઉપયોગ સ્થૂળ થઈને બહાર નીકળી રહ્યો છે એમ છે. એટલે દ્રવ્યેન્દ્રિય પણ નહીં, આપણું શરીર આવી ગયું. દ્રવ્યેન્દ્રિય તો હું નહીં, નહીં તો હું નહીં,
બરોબર.
અને એમાં મારા પણ નથી, એમાં છેદન ભેદન અભાવ જે કાંઈ થાય એમ થતા મને કાંઈ થયું નથી, મારામાંથી કાંઈ ગયું નથી, અને એમ થતા મને કાંઈ લાગતું ઓળખતું
નથી.
આમ છે,
બરોબર.
પઠન પડવું નહીં થઈ જાય, એક હાથ કપાઈ જાય, બે હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, લાચાર પરિસ્થિતિમાં આવી જાય. હાથ તો કપાઈ જાય તો માણસ બધા બાકીના કાર્યો હાથ પગના નિમિત્તે થતા જોવામાં આવે છે, તો એને એમ થાય કે બહુ લાચાર પરિસ્થિતિમાં આવી જાય. પણ બહારના કાર્યો કરવાનું જેને અપેક્ષા છે એને લાચારી છે, જેને અંદરનું કાર્ય કરવાની અપેક્ષા છે અને બાહ્ય કાર્યોની ઉપેક્ષા છે એને એ પરિસ્થિતિ ઊભી થતી
નથી,
બરોબર.
અત્યાર સુધી બધા ઊંધા એકલા છોડ્યા ને,
ઓફકોર્સ પોતાનું ઊંધું જ કર્યું છે,
ઊંધું જ કર્યું બધું.
એ રીતે વિચારી મનુષ્ય છે, સંમિતને સંગ્રહી છે, કોઈ જ્ઞાની છે એને કોઈ દ્રવ્યેન્દ્રિયનો નાશ થાય, આંખ તૂટી જાય, કાને સાંભળવું બંધ થાય, એવું કાંઈ પણ થાય, તો એને મને નુકસાન શું છે એવો ભાવ એને એનું પરિણામ મને ઉત્પન્ન થતું નથી. એવો બહાર જતો બંધ થયો ત્યાંથી અમે એને અંદરનું કામ તો વિશેષપણે કરવું છે, તો એમાં એને ખરેખર તો પ્રતિકૂળતા નથી થઈ, પણ સાનુકૂળતા થઈ છે. માને કોઈ જગતમાં આંખ ફૂટી જાય ને અનુકૂળતા થઈ છે એવું કોણ માનમાં તૈયાર થાય? એવું કોઈ તૈયાર થાય
નહીં.
પણ એ બાહ્ય દ્રષ્ટિમાં છે, જગતની દ્રષ્ટિમાં છે. અંતરદૃષ્ટિમાં તો બહારનો સંયોગ વિયોગ અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં. લોકો જેને પ્રતિકૂળતા કહે છે એને પોતાના સ્વકાર્યમાં અનુકૂળતા અનુકૂળ બનાવી દે છે. બાકી ન તો એને અનુકૂળ છે ન તો એને દ્રવ્યેન્દ્રિય પણ હું નહીં અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. ભાવેન્દ્રિય એટલે ઇન્દ્રિય દ્વારા પ્રવર્તમાન એવો જ્ઞાનનો ઉપયોગ એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે, જે ઇન્દ્રિય દ્વારા જ પ્રવર્તે છે.
બરોબર.
એને ભાવ ભાવરૂપ હોવાથી એને ભાવેન્દ્રિય કહે છે. નામ કેટલા, શબ્દો કેટલા ગોતવા. શબ્દો મર્યાદિત છે, ભાવો અમર્યાદિત છે. એટલે એકને એક શબ્દો અનેક ભાવો માટે વચનની અંદર શબ્દની અંદર પ્રયોગ કરવાનો પ્રકાર છે. એનું કારણ એ છે કે શબ્દો મર્યાદિત છે અને ભાવો અમર્યાદિત છે. તો કે જે દ્રવેન્દ્રિય દ્વારા પ્રવર્તે, દ્રવેન્દ્રિયના સંપર્કથી પ્રવર્તે, એના નિમિત્તે પ્રવર્તે એને ભાવેન્દ્રિય કહીએ. એટલે સીધે સીધું સમજાય છે.
બરોબર છે. તો એ આત્માનો ઉપયોગ,
એ આત્માનો ઉપયોગ હોવા છતાં ઉદ્દેશન કે છે તો જીવની જ પર્યાય,
જીવની જ પર્યાય છે.
પણ તે ખંડ ખંડ રૂપ છે, નીચે બીજી રીતે
છે.
તે જીવની જ પર્યાય, તો પણ તે જીવનું સ્વરૂપ
નથી.
લોહ માંથી પરું થયું,
શું થયું?
ડાક્ટર જ્ઞાન નો વિષય છે ને. એમાંથી થયું,
લોહીમાંથી થયું.
લોહીમાંથી થયું કે બાર માંથી થયું? પરું ના થયું
નહીં, લોહીમાંથી પણ વિકૃત.
તો પછી લોહીની પર્યાય છે ને, પરું જે પર્યાય છે એ લોહીની પર્યાય છે. પર્યાય અંતર થયું લોહીની, પરું થયું.
બરોબર.
લોહીમાંથી લીનું છે, માટે એને રાખવું કે ન રાખવું?
ન રાખવું.
કે એને લોહી નીકળે ત્યાં સુધી સાફ સુફ કરી નાખે, ત્યાં સુધી એને સાફ કરતા ડ્રેસિંગ કરે છે. ગુગડું થાય ત્યારે ડ્રેસિંગ કરે છે, ઘસીને સાફ કરે. કેટલું ઘસે કે નીચેથી લોહી આવી જાય ત્યાં સુધી એને ઘસે. ત્યાં કોઈ એનો કરું પાસ નો પાર્ટિકલ એ પરમાણુ પણ ન રહે એવો અભિપ્રાય છે. બીજી વાત છે, અભિપ્રાય એ છે કે એની પર્યાય છે ને, એ એની વિકૃત પર્યાય છે. પર્યાય એની પર્યાય છે માટે રાખવી એ પ્રશ્ન હોય શકે
નહીં.
એક પાર્ટિકલ સારા હોય તો
બગાડે,
એક પાર્ટિકલ સારા હોય સારા હોય બગાડે.
જો પરુ નો પાસ નો એક કણ તને ઈષ્ટ નથી શરીર ને, તો રાગ નો એક કણ પણ વિતરાગ સ્વભાવ ને ઈષ્ટ
નથી.
વિતરાગ સ્વભાવ પરમ પવિત્ર રાગ નો, એને અપવિત્ર રાગ નો પણ એને ઈષ્ટ
નથી.
ભાવેન્દ્રિય પણ હું નહીં, મારું સ્વરૂપ નહીં. હું એવું નહીં, એ મારું સ્વરૂપ નહીં. એમ નહીં, મારું ત્રિકાળ સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, અપરિણામી સ્વરૂપ, પરમ પારિણામી ભાવરૂપ જે સ્વરૂપ છે એ એકરૂપ સ્વરૂપ, નિત્ય નિત્ય એકરૂપ જે સ્વરૂપ છે એવો ને એટલો જ હું. આ સિવાય એક સમયનું શુદ્ધ પરિણામ તો હું નહીં. તો પછી ભાવેન્દ્રિય હું એ વાત તો લાવ્યો ક્યાં છે?
બરોબર.
જે હું હોય ત્યાં એનો નાશ થતા મારો
નાશ થાય.
નાશ થાય 320 માં સીધો હિસાબ
આચાર્ય.
જે ધ્યાન હું હોય તો ધ્યાન નાશ થતા મારો પણ નાશ થાય. પણ ધ્યાન વિનશ્વર છે અને હું અવિનશ્વર છું. જેવી પણ હું અવિનશ્વર છું. ધ્યાન વિનશ્વર છે અને હું
અવિનશ્વર એ હું
જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડ રૂપ છે, એવો જીવ નથી. જીવની ભાવેન્દ્રિય રૂપ પર્યાય છે એવો ખરેખર જીવ
નથી.
લોકો તો એમ ગ્રુપમાં સમજે છે કે દ્રવ્યેન્દ્રિય દ્વારા જે જ્ઞાન જાણે છે ભાવેન્દ્રિય રૂપ છે એ જીવ છે, અને એવું જાણવું બંધ થાય છે ત્યારે એમ અનુમાન કરે છે કે હવે આ શરીરમાં જીવ રહ્યો નથી, ચાલો એને અંતિમ ક્રિયા કરી નાખો, હવે અહીંયા જીવ નથી. બહુ બહુ તો ભાવેન્દ્રિય થી ઓળખે છે, જગત ના જીવો જીવ ને ક્યાંથી ઓળખે છે? લાખો માં એકાદ બનતો છે, પણ મસાણ માં મરઘું દેખાય
શું
હોય, કેમ કે ત્યાં જીવ રહ્યો હોય, પણ બધી એનો જે વ્યાપાર બંધ થઈ ગયા હોય.
બરોબર.
કદી બી વિજ્ઞાન ની દ્રષ્ટિ એમ લાગે કે કઈ હાલતું ચાલતું નથી, એવામાં કઈ છે
નહીં,
બાંધીને લઈ જાય ને ચિતા પર સુવડાવે ત્યાં સુધી દશુદ્ધ હોય, ત્યાં એને ખબર ન હોય, ત્યાં બધું છોડે અને વળી પાછો પર્યાયમાં ફેર પડે, વાત થાય કે ભાઈ બહુ કર્યો ઉભાર્યો કઈક છે આમાં, કઈક
છે
એવા કેસ
બનેલા
છે. સમજતા એટલે એમ કે છે કે પેલા જીવ યોગ્ય હતો પાછો કઈક રહી ગયો એટલે પાછો આવ્યો છે એમ છે,
થવા
આવવાનો પ્રશ્ન રહેતો
નથી.
જો કે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડ ખંડ રૂપ છે, એવું જીવ નથી. જીવનું મૂળ સ્વરૂપ એવું નથી, જીવનું અસલ સ્વરૂપ છે એ એવું નથી. ક્ષાયોક્ષમ જ્ઞાન છે, ખંડ ખંડ રૂપ છે, અને ક્ષાયોક્ષમ જ્ઞાન છે, જે જ્ઞાન છે એ કેવો જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી જ્ઞાન ક્ષોક્ષમ ભાવે હંમેશા હોય છે. જ્ઞાનના પર્યાયના એ પ્રકારે બે જ ભેદ છે, જ્ઞાનની પર્યાયમાં
બે ભેદ,
ચાર પ્રકારના ભાવ લીધા છે, ઉદ્દીપકમ સૂક્ષ્મ ને ક્ષાયક, એમાં જ્ઞાનને બે જ લાગુ પડે છે. સદમસ્ત હોય એકેન્દ્રથી માંડીને સદમસ સુધીનું જ્ઞાન સૂક્ષ્મ ભાવે, અને કેવું જ્ઞાન થતા ક્ષાયક ભાવે, એમાં બે જ પડે છે. જ્ઞાન ઉક્ષમ ભાવે પરિણમે, જ્ઞાનને ઉદય ભાવ કહેવાય, એ બધું કાંઈ છે. જ્ઞાનમાં તો બે જ ભાવ, સૂક્ષ્મ અને ક્ષયોક્ષમી જ્ઞાન છે તે જીવની પર્યાય છે, ખંડખંડ રૂપ છે, અને ક્ષયોક્ષમી જ્ઞાન છે. જયારે જીવ છે એ તો ક્ષાયિક ભાવે નથી, ઉદયક્ષમ ક્ષયોક્ષમ ને ક્ષાય, ક્ષાયિકમાં ક્ષાયિક ભાવે પણ જીવ નથી, એ તો નિયમ સાધનો વિષય છે. ઉદયમાં જાય છે, ક્યારેક એના ઉપર ઉદય ભાવ નો ઉપચાર પણ આવે ઉદય શરીરે, પણ છે ક્ષોક્ષમ ભાવે, એમાં ઉદય શું, ક્ષોક્ષમ શું, ઉક્ષમ શું, ક્ષાયિક પણ શું, અને પારિણામિક પણ શું, પાંચેય ભાવોનું ભાવ ભાષણ થવું જોઈએ. ભાવ છે ને તો જ્ઞાનમાં એ ભાવ ભાષવો જોઈએ, ઓળખાવો જોઈએ, નહીતર એ ગોખવાનો વિષય થઈ જાય. જેમ સંગીતમાં સ્વર માત્ર ગોખે, રાગ વાગતો હોય, રાગ રાગણી વાગતા હોય ત્યારે એને ખબર પડે નહીં કે કયો વાગે છે, તો એને ભાવને એ ખરેખર સંગીતની ઓળખાણ થઈ
નથી,
માત્રા બરાબર આવે એ જ્ઞાન સાચું નથી.
કેવળ જ્ઞાન સિવાયના જેટલા જીવો છે એ બધા ક્ષયોપ જ્ઞાનવાળા, જ્ઞાનમાં ક્ષયોપ સંભાળે, એક ઇન્દ્રથી માણીને ગમે તે
કોઈ પણ મતમાં ક્ષોભ સંભાળે જ્ઞાન છે. અને એથી રહીત અને એ પાંચેય નું અગોચર એવો પારિણામિક ભાવ છે.
બરોબર,
ત્યાં તો એવું લીધું છે. ચારે નું અગોચર, ચારે ને અગોચર
એવો પરિણામિક,
એવો પંચમ પારિણામિક. એટલે એને ને એને મેળ નથી, એમ કે અગોચર છે એટલે એને ને એને મેળ. તો કેવળ જ્ઞાન તો જેવું આત્મ સ્વરૂપ છે એને સદ્રશ ભાવે છે, અથવા જીવની જે ક્ષાયિક ભાવે ઉત્પન્ન થતી પર્યાયો, પછી વિપરાટ ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર, એ બધી પર્યાય સ્વરૂપાકાર થઈ છે. જેવું સ્વરૂપ છે એવી સદ્રશ બિલકુલ
બરોબર
એવો એના ભાવ છે. તો એમ કહી દીધું છે નિયમ એ ચારે ભાવ અને અગોચર થાય. સીધો અર્થ તો થોડો કઠણ પડે એવો છે. સ્વગ્રહમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, જો અહીં સક્ષમ ને તીક્ષ્ણ
તીક્ષ્ણ બુદ્ધિ આવી,
કેવળ ત્રિકાળી શાશ્વત નિત્ય ધ્રુવ જે સ્વગ્રહ છે એમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એને તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા જે સમજી શકે છે આ જ આત્મા છે, આટલો જ આત્મા છે, આટલો જ હું છું, એવા આત્માને એ પોતાનો આત્મા જ ખરેખર ઉપાદેય છે. તે આત્માને આત્મા ઉપાદેય છે, એવું એ જ આત્મા એને ઉપાદેય છે. સર્વથા સર્વદા એ જેનું સર્વસ્વ હોવાથી એ જેને ઉપાદેય
છે.
અવદૈવિક આદિ ચાર ભાવાંતરો ને અન્ય ભાવો, અવદૈવિક ને તો ચાર ભાવ અન્ય ભાવ કીધા પારિણામિક ભાવ. અવદૈવિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ કર્મ ભાવ કર્મ ને મૂળ કર્મ ઉપાધિ જનિત વિભાવ જન પર્યાય વિનાનો છે તથા અનાદિ અનંત અમૂર્ત અતુલ્ય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારિણામી ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે, તે જ સાચો આત્મા છે, તે જ અસલ આત્મા છે, તે જ મૂળ આત્મા, મૂળ જીવનો સ્વરૂપ છે. એ જીવ તત્વ છે, નવ તત્વમાં આ જીવ તત્વ છે. નવ તત્વમાં એ જીવ તત્વ લીધું
ને,
આ જીવ તત્વ છે. બાકી તો બધું એને પર્યાયો છે, એને જીવ તત્વમાં લીધી
નથી.
વિભાવ પર્યાયોને જીવ તત્વમાં લીધી, મોક્ષ પર્યંત ની સ્વભાવ પર્યાયોને જીવ તત્વમાં લીધી. એવો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. અતિ આસન ભય જીવોને એવો નિજ પરમાત્મા સિવાય બીજું કઈ ઉપાદેય નથી. એમ કહેવા માટે એ ચારે ભાવાંતરોને અગોચર હોવાથી એમ કહે છે. તો ખરેખર તો પ્રથમ ઉત્સમ ભાવ ઉત્સમ સમય દર્શન પ્રત્યે છે, ત્યારે મતિ સ્વરૂપના ક્ષોભસમમાં એ ગોચર થાય છે અંતર્મુખના ઉપયોગ.
બરોબર,
અવધિ મનો પર્યાયનો એ વિષય નથી, પણ મતિ સ્વરૂપનો વિષય થાય છે. અવધિનો વિષય પરદ્રવ્ય છે, મનોપર્યનો વિષય પણ સૂક્ષ્મ ભાવથી ભિન્ન આત્મા છે, ક્ષાયિક ભાવથી ભિન્ન આત્મા છે. ભિન્નવાણી કથન ની શૈલીમાં સર્વ અવસ્થા ને વિષય મારે સદા જ્ઞાન. સર્વ અવસ્થામાં કઈ બાકી રાખે ઉદયની લઈ લીધી, અનાદિ અનંત સર્વ અવસ્થા એટલે અનાદિ અનંત કે સર્વ અવસ્થાને વિશે જ્ઞારો સદા, એમાં વિષય એટલે એમાં સપ્તમી ની ભક્તિ, માં વિષય એટલે સાતમી ની ભક્તિ,
અવસ્થા
માં વિષય એટલે માં, એમાં અને એનાથી જ્ઞારો, બે વાત એક જ જગ્યાએ કહી છે. એટલે ગુરુદેવ કહેતા તારે આમાં સમજા સમજાવી છે, સમજવું એટલે કે તું સમજવાનો પ્રયત્ન કર અને જેટલું તને સમજાવ્યું તું તારે એમાં સમજવું. એ પર્યાયરૂપ નથી, પર્યાયમાં એનું દર્શન થતું હોવા છતાં એ પર્યાયરૂપ નથી, પર્યાય છે ન્યારો છે અને છતાં એમાં છે. કેમ કે એ સિવાય તો તું ક્યાં ગોતી, વિકારી તો વ્યસ્ત નથી. એટલે એને અગોચર શબ્દ લીધો છે, મૂળમાં અગોચર શબ્દ લીધો છે. ઔદયિકાદિ ચતુર્ણામ ભાવાંતરાણામ અગોચર પાપ, તારી ભાવોને અગોચર હોવાને લીધે એ ભાવો ઉપરનું લક્ષ છોડી દે. સમ્યક દર્શન પ્રત્યે એ લક્ષનો વિષય નથી, અનુભવ કયો કે ન કયો એ લક્ષ કરવાનો વિષય નથી. ભગવાનની જે અનુભવ હોવા નહીં હોવા મત દે એને જોવું નહીં તું, અને જોવાનું એક જ સ્થાન છે, એક જ વિષય છે, બીજો કોઈ જોવાનો વિષય નથી. અને જે જોવાનો વિષય છે એવો જે કારણ પરમાત્મા અથવા જે ખરેખર આત્મા, એ તો અદભુતથી અદભુત તત્વ છે. એને જોયા પછી બીજું જોવાનું હતો
નથી
એમ કે છે.
બરોબર,
જેને જોયા પછી બીજું જોવાનું રહેતું નથી એવું એક પરમ તત્વ છે અને તે તારું મૂળ સ્વરૂપ
છું.
એ સિવાય બીજું કોઈ નથી. અંતર્મુખ થા, તે અંતર્મુખ થા અને એને જો, બસ આત્મ ભગવાનનું ફરમાન સર્વ ઉદ્દેશનું આ તાત્પર્ય છે. ક્ષાયક્ષમી જ્ઞાન છે, ખંડ ખંડ ભાવરૂપ છે અને ગ્રંથો અખંડ ને પૂર્ણ છે. ગ્રંથો અખંડ ને આખી વિરુદ્ધ વાત કરી, જ્ઞાન તો ખંડ ખંડ છે, આ અખંડ છે તેનું અપૂર્ણ છે અને આ
પૂર્ણ છે.
પૂર્ણ છે એવું તો શું કરું, ક્યાંથી એને પકડીશ, એને પકડીશ તો ક્યાંથી પત્તો લાગશે, એને પકડવાથી પત્તો લાગશે નહીં. માટે ભાવેન્દ્રના લક્ષ્ય પણ તે પકડાતું નથી. એ બધાથી પહેલે પા એ બધાને ઓળંગી જઈને એ બધા ભાવોનું ઉલ્લંઘન કરીને ઉપયોગ પહેલે પાર જાય છે સૂક્ષ્મ થઈને. એ સૂક્ષ્મ ઉપયોગને કરીને સ્વદ્રવ્યનું ગ્રહણ કર, પકડ કર, આશ્રય કર, ગ્રહણ કર, બધું એક આત્મા
દેવાદિદેવર ભગવાન નો જય પરમ કૃપા શ્રી કાંતિ. આપણે અહીંની સોમગઢ બસ જવાની છે અને એને માટે 5 રૂપિયા રાખેલા છે, 10 રૂપિયા જશે અહીંથી.